વાંચ્યા જે 18 ભેદ છે ને કુલ, એમાં 4 ને 3 7 ભેદ જ્ઞાનની પર્યાયના થયા. બરાબર. હવે ચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન, અવધિ દર્શન એવા ભેદને લીધે દર્શન ત્રણ પ્રકારના દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. ચક્ષુ એટલે આંખથી દેખાય, અને આંખ સિવાય બધા બીજા ઇન્દ્રિયોથી પણ દેખાય એને અચક્ષુ દર્શન કહેવાય. અને અવધિ દર્શન એને કોઈ જ્યારે સમ્યક દ્રષ્ટિ હોય અને સમ્યક દર્શનની સાથે, અરે સમ્યક દર્શનની સાથે અવધિ જ્ઞાન પણ હોય ને અવધિ દર્શન હોય, અને આ મિથ્યા દ્રષ્ટિ જે છે એને અવધિ જ્ઞાન હોય એની સાથે અવધિ દર્શન હોય, એ ખોટું છે. હા, એમ એવા ભેદને લીધે દર્શન ત્રણ પ્રકારના, એટલે 4 ને 3, 7 ને 3, 10 થયા. બરાબર. હવે કાળ લબ્ધિ, કર્ણ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ અને પ્રયોગ લબ્ધિ, એવા ભેદને લીધે લબ્ધિ 5. લબ્ધિ એટલે પ્રાપ્તિ, અમુક પ્રકારની પ્રાપ્તિ છે. જો હવે એમાં જે પ્રયોગ લબ્ધિ છે, 5 લબ્ધિમાં 1 પ્રયોગ લબ્ધિ અને 1 કર્ણ લબ્ધિ, અનુભવ થવા પહેલા કર્ણ લબ્ધિ આવે અને પછી પ્રયોગ લબ્ધિ એની પહેલા આવે, અને પછી ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ. ઉપદેશ લબ્ધિનો અર્થ દેશના લબ્ધિ, અને ઉપશમ લબ્ધિનો અર્થ ક્ષોભશમ લબ્ધિ, અને ઓલી કાળ લબ્ધિ. એમ ક્ષોભશમ લબ્ધિ એટલે ઉઘાડ જ્ઞાનનો, પછી દેશના લબ્ધિ, પછી વિશુદ્ધિ લબ્ધિ, વિશુદ્ધિ કસાયની મંદતા, પછી પ્રયોગ લબ્ધિ, અને પછી કર્ણ લબ્ધિ છેલ્લી. એમ જે 5 નામ આવે છે આમાં નામમાં થોડા ફેર છે, પણ ભાવાર્થ એક જ, નામ જુદા, પણ જે 5 આપણે કહીએ છીએ ને જનરલ, એ તો પર્યાપ્ત ન પર્યાપ્ત, એટલે શરીરની પૂર્ણતા થાય જીવની એને પૂર્ણતા અને પર્યાપ્તિ કહેવાય, અને અપર્યાપ્તિ એટલે પૂર્ણ દેહની સ્થિતિથી આપેલા ગુજરી જાય એનું નામ અપર્યાપ્ત જીવ કહેવાય. પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ 14 જીવ સમાસના ભેદ છે, 14 જીવ સમાસના ભેદ છે. એમાં 7 અને 7 દુ 14, 7 7 દુ 14 એમ થઈ જાય. એટલે 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય એ આવે જન્મે, પણ જ્યાં શરીરનું પૂર્ણ થયું નહીં, ન થયું તો મરી જાય. જે માતાના ગર્ભમાં આવે છે જીવ અને શરીરની પૂર્ણતા ન થાય એટલે ચવી જાય છે, સમજી. એવી રીતે શરીરની પૂર્ણતા પૂરા અવયવો થઈ જાય, પૂરા અવયવો, તો એને પર્યાપ્ત જીવ કહેવાય, શરીરની પૂર્ણતા. અને શરીરના અંગપાંગ હજી પૂરા ન થયા ત્યાં મરી જાય તેને અપર્યાપ્ત જીવ કહેવાય. પર્યાપ્ત નહીં, શરીરની પૂર્ણતા નથી. એ 14 ભેદ છે એના જીવ સમાસના, 7 ને 7 દુ 14. 7 છે 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય. બરાબર છે. સંઘની અને અસંગની એટલે 7 ભેદ થયા. એ 7 પર્યાપ્ત પણ હોય અને અપર્યાપ્ત પણ હોય, તો 7 દુ 14 જીવ સમાસ કહેવાય. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જીવ સમાસ. એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. 5 ઇન્દ્રિય થઈ ગઈ, 5 ઇન્દ્રિય થઈ ગઈ, 5 આવ્યા. 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય,
4 અને પછી 5 ઇન્દ્રિયના 2 ભેદ એટલે 6.
પેલા 5 ઇન્દ્રિય લે, પેલા 5 ઇન્દ્રિય લઈ લે, સમજે, 5. પછી એ 5 ઇન્દ્રિયના 2 ભેદ, સંઘની ને અસંગની, મન વાળું ને મન વગરનું, એમ 7 થાય.
હા,
એમ છે કઈક, પછી છતાં પ્રવેશીમાં જોઈ લેશું આપણે કાદુ કઈ ફેર હોય. 7 દુ 14 છે. હવે એ 5 લબ્ધિ થઈ, એવા ભેદને લીધે લબ્ધિ 5 છે. વેદક સમ્યક એટલે કે ક્ષોભસમ સમ્યક દર્શન હોય અને એ સહાયક થવાનું હોય, એની પૂર્વનો પરિણામ જે છે એને વેદક સમ્યક કહેવાય. ક્ષોભસમ સમ્યક દર્શન પણ કહેવાય અને વેદક પણ કહેવાય. અને વેદક ચારિત્ર, સહાયક થવા પહેલા ક્ષોભસમ સમ્યક દર્શન સમ્યક ચારિત્ર હોય એને વેદક કહેવાય. એટલે અને સંયમા સંયમ પરિણતિ, પંચમ ગુણ સ્થાને, ચોથા ગુણ સ્થાને અવિરતિ કહેવાય, અસંયમી. છઠ્ઠા ગુણ સ્થાને સંયમી કહેવાય. પાંચમા ગુણ સ્થાને સંયમ અને અસંયમ, થોડા મિક્સ પાપના પરિણામ પણ હોય અને પુણ્યના પરિણામ પણ હોય, એ સંયમ અને સંયમ એ પંચમ ગુણ સ્થાને એ 18 ભેદ થઈ ગયા એના ક્ષોભ સંભાવના. હવે અવદયિક ભાવના 21 ભેદ આ પ્રમાણે છે. નારક ગતિ, એટલે ગતિ એટલે શરીર નહીં પણ ગતિ એટલે જીવની તથા પ્રકારની પરિણતિ વિભાવ ભાવ. તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ, જે આપણે અદિત્ય ચક્ષુમાં આવ્યું ને, ચાર ગતિ સંસારી ને એક સિદ્ધ ગતિ, પાંચ ગતિ, એમ એવા ભેદને લીધે ગતિ ચાર છે. ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય, લોભ કષાય, એવા ભેદને લીધે કષાય ચાર, ગતિ ચાર, કષાય ચાર. આર્થ્યા, સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુસંગલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ પ્રકારના છે. સામાન્ય સંગ્રહની અપેક્ષા એ મિથ્યા દર્શન એક, અજ્ઞાન એક ને અસંયમતા એક, અસિદ્ધત્વ એક, શુક્લલેશા, પદ્મલેશા, પિત્તલેશા, કપોતલેશા, નીલલેશા અને કૃષ્ણલેશા એવા ભેદ લીધે લેશા છ. લેશા એટલે કસાયથી અનુરંજિત પરિણામ જે થાય એના છ પ્રકાર છે, એમાં ત્રણ શુભ ભાવ અને ત્રણ અશુભ ભાવ. આ શુક્લ, પદ્મ ને પિત્તલેશા છે એ શુભ ભાવ છે, અને કાપોત લેશા, નીલ દેશા અને કૃષ્ણ લેશા જે પાપના પરિણામ, અશુભ ભાવ. આ બે ભેદ પરિણામ નિકષાયની મંદતા અને તીવ્રતા એવા ઉદયિક ભાવના 18 ભેદ, 21 ભેદ છે. હવે પારિણામિક ભાવના ત્રણ ભેદ આ પ્રકારે છે. જીવત્વ પારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક. આ જીવત્વ પારિણામિક ભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે. ભવ્ય હોય, ભવિષ્યમાં મોક્ષ જવો હોય, અને કોઈ જીવ એવા છે કે મોક્ષ કોઈ કાળે મોક્ષ ન જાય, તો પણ એને પારિણામિક પણ તો બેને સરખું જ હોય. પારિણામિક સ્વભાવ બધા ભગવાન જ છે, બધા આત્મા ભગવાન છે. ભગવાન થવાનો હોય એ પણ વર્તમાન ભગવાન, કોઈ કાળે ભગવાન ન થવાનો હોય તો પણ એ ભગવાન જ છે સ્વભાવે દ્રવ્ય. એ પારિણામિક ભાવ બધાને સરખા હોય છે. ભવ્ય તો પારિણામિક ભાવ ભવ્યોને જ હોય છે. હવે બધાને ભવ્ય ને અભવ્ય સરખા ન હોય, ભવિને ભવ્ય તો હોય, અભવ્ય ને અભવ્ય તો પારિણામિક હોય. એ પર્યાયની યોગ્યતા છે, ગુણ નથી કોઈ. એ ત્રિકાળી ગુણ ન લેવો એને, એની યોગ્યતા જીવની. જેમ કે મગના દાણા ચડવા વાળા હોય એને ભવ્ય કહેવાય, અને કોવડું મગ હોય ચડે નહીં એને અભવ્ય કહેવાય. એ યોગ્યતા એની. પછી ગમે એટલું પાણી લાકડા રાખો તો એ ચડે જ નહીં. એમ ગમે એટલો એને ઉપદેશ આપો એને બેસે જ નહીં, એને બેસે જ નહીં. ત્રિકાળી ધ્રુવ તો સરખા જ, એ ભલે એ સમજે ન સમજે પણ ભગવાન છે. તું એને ભગવાન જો તો એના પ્રત્યે દ્વેષ કરીશ, કોઈ જીવ પ્રત્યે રાગ અને દ્વેષ કરીશ. તું તો જ્ઞાતા છો ને, રાગ દ્વેષ કરવો એ તો સ્વભાવ જ નથી. જ્ઞાતાપણે રહેવું એનો સ્વભાવ છે, અને જ્ઞાતાપણું જેની દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં આવ્યું એ ભગવાન થઈ ગયો. કેમ કે રાગ દ્વેષ સહિતના પરિણામ પ્રગટ થઈ જાય છે. કેવળ જ્ઞાતાપણું, કેવળ જ્ઞાતાપણું, જાણવું 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 મારો સ્વભાવ છે. આ ઠીક ના ઠીક, આ મારું ના તારું, એમાં મોહ ને રાગ દ્વેષ એ આત્માનો સ્વભાવ જ નથી. એ જ્ઞાતા સ્વભાવમાંથી સમયે સમયે ઇચ્યુત થાય છે, ભ્રષ્ટ થઈ જાય છે. સમય સમયનો હિસાબ છે. અનાદિનો જીવ એ તો સંગ્રહની અપેક્ષાએ કહ્યું, અનાદિથી એમ કે અજ્ઞાન ચાલ્યું આવે છે તો અનાદિનો અજ્ઞાની કહેવાય. પણ ખરેખર તો એક સમયમાં અજ્ઞાનનો સમય એક છે. બરાબર છે,
એનો સ્વભાવ જ છે પાણી નો, નિમિત્ત ખાઈશું કે તરત એનો બેસી,
ઠંડુ થવાનો સ્વભાવ છે, ઠંડુ થાય જ,
ઠંડા તરફ પડવા,
અને એને ઠંડો સ્વભાવ છોડ્યો નથી. પર્યાયમાં ઉષ્ણતા 100 ડિગ્રીની ઉષ્ણતા આવી ગઈ, 100 ડિગ્રી, છતાં 100 ડિગ્રી એ નિર્મળ છે. 100 ડિગ્રી આ બાજુ છે, એ વખતે 100 ડિગ્રી છે શક્તિ. એનું પાણીનો સ્વભાવ એ પારિણામિક ભાવ છે, એનો સ્વભાવ છોડે નહીં, એનો સ્વભાવ છોડે નહીં. પરિણામના વિભાવ સ્વભાવમાં ફેરફાર થાય. પરિણામ છે એ વિભાવ સ્વભાવ છે, વિશેષ ભાવ. એમાં ઓછું ઉષ્ણ, વધારે ઉષ્ણ, ઓછું ઠંડુ, પૂરું ઠંડુ એવા ભેદ પ્રરે પર્યાયમાં પાણીની. પણ એનો પાણીનો જે દળ છે સ્વભાવ શક્તિ રૂપે, એ તો શીતળ શીતળ 100% શીતળ, એમાં કોઈની 100% 99% ન થાય તેમ સોના 101% ન થાય. છે છે એવો સ્વભાવ છોડે ની વસ્તુ, વસ્તુ પોતાના સ્વભાવને છોડતો નથી, એમ તમારા આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાયક હોવાથી તમે જ્ઞાતા છો, તમે કરતા નથી. હા, જેવું કરતા પણ છૂટું બુદ્ધિમાંથી દ્રષ્ટિમાંથી, એટલે ફટ અકર્તા એટલે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય ને અનુભવ થાય જીવને. આ આત્માના અનુભવની અપૂર્વ કળા છે. શુદ્ધ આત્માનો અનુભવ કરવો હોય, જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય, અપૂર્વ કળા છે. કે કેવળ હું જ્ઞાયક હોવાથી જ્ઞાતા જ છું, કરતા નથી. પરદ્રવ્યના પરિણામનો તો કરતા થઈ શકતો જ નથી. એ તો અજ્ઞાની હોય, સાધક હોય કે પરમાત્મા હોય, પરદ્રવ્યના પરિણામનો તો કરતા થઈ શકતો નથી ત્રણ કાળમાં. હવે પોતાના પરિણામનું કરતું તો ભાષણું છે, એ અજ્ઞાન છે. હવે જયારે પોતાના થતા પરિણામ એનો પણ હું કરતા નથી, થાય એમાં શું કરું અને ન થવાનું હોય એને શું કરી શકું? થાય છે પરિણામ, થવાયોગ થાય છે, થવાયોગ થાય છે, થવાયોગ થાય છે. એમ જાણે એની કરતા બુદ્ધિ છૂટી ગઈ, હું કરતા નથી, હું તો જ્ઞાયક છું, અકર્તા છું, એટલે સીધી એની દ્રષ્ટિ અકર્તા એટલે જ્ઞાયક ઉપર આવે છે. જ્ઞાયક ઉપર આવતા એ જ્ઞાયકનો અનુભવ થાય છે કે હું તો જ્ઞાતા છું, પરિણમન થાય. એ જે જ્ઞાયકને જાણતા જાણતા એ પરિણામ જે થયા એ થવાયોગ થયા, એમ પરિણામનું પણ યથાર્થ જ્ઞાન એને જ્ઞાયકનું જ્ઞાન થતા થાય છે. મારાથી કરવું પ્રશ્ન જ નથી, હું તો જ્ઞાયક છું, હું તો જાણનાર 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 જાણનાર. એક જો જાણનાર ને પકડી લે એક સમય અંતર્મૂર્તમાં અંદરમાં, બસ બેડો પાર, ભવ નો અંત આવી ગયો, પછી ભવ નથી, પછી ભવ નથી.
એક સમય નું કામ
ક્રમબદ્ધ નો નિર્ણય થયો
અને પદાર્થના પરિણામનો તો આત્મા ત્રણ કાળમાં કરતા નથી. અજ્ઞાની હોય એ પણ કરતા નથી. અજ્ઞાની અજ્ઞાન ભાવે પણ પરપદાર્થના પરિણામનો કરતા તો બની શકતો નથી, એ તો અશક્ય છે, એ તો થવું જ અશક્ય છે. અને જેને એમ લાગે કે પરપદાર્થના પરિણામને હું કરું, બીજા જીવને હું સમજાવી દઉં, એવો જો અભિપ્રાય હોય એ તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. કેવો?
તીવ્ર મિથ્યા દ્રષ્ટિ. એને તો આ વાત મગજમાં બેસાય,
તીવ્ર મોહી છે.
બરાબર.
પણ જો પોતાના પરિણામમાં કરતું તો રહી ગયું, જે અનાદિથી હેલું આવે છે, એ અત્યારે પણ ગુરુ મળ્યા પછી જો કરતું તો રહી ગયું અને જ્ઞાતાને પકડ્યો નહીં તો ભવારી જશે, ભવારી જશે. તમે જુઓ બે ઘડી કે કરતા પણ છોડીને હું જોઉં તો ખરો કે મારા પરિણામ રોકાઈ ગયા કે પરિણામ થાય છે? ક્યારું પરિણામ તો થયા જ કરે છે. તો પછી મફતનું હું પરિણામને કરું, સ્વયં થતા પરિણામને હું કરું, એવું મિથ્યા તો શા માટે ઉભું કરું? એવું અજ્ઞાન શા માટે ઉભું કરું? જરાક સાક્ષી થઈ જાઓ ને તમે એક સેકન્ડ કે જોઉં તો ખરો, અનંત ગુણના અનંત પરિણામ થાય છે કે પરિણામ બંધ થઈ ગયા? બધા થવાના પરિણામ કોઈ કાળે બંધ તો થાય જ નહીં. એના સો અવસરે એનો ઉત્પાદ દે ને ઉત્પાદ ધારાવાહી થયા કરે. ઊંઘમાં તમે છો, ઊંઘમાં અનંત ગુણની અનંત પર્યાય થયા જ કરે છે ધારાવાહી. સવારે ઉઠ્યા તો તમે તો ઊંઘમાં હતા, છતાં પર્યાયો થઈ કે નહીં? તો પર્યાયો થાય છે એમ લ્યો ને, પર્યાયને હું કરું છું એમ કામ લ્યો? ખ્યાલ તો રહીએ છે. એટલે એટલે ખરેખર તો આત્માનો સ્વભાવ કેવો માત્ર જ્ઞાતા છે. એ કેવો જ્ઞાતા છે? એક અરિયન જેવો. અને જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે અરિયન જેવો જ્ઞાતા થાય છે. અરિયંતનું જ્ઞાતાપણું અને હરણીયના જ્ઞાતાપણામાં કિંચિત માત્ર ફરક નથી. જ્ઞાતાપણું સરખું, સ્થિરતામાં ફેર. જ્ઞાતાપણું સરખું, સમ્યક દર્શન સરખું, જ્ઞાતા પણ સરખું, કિંચિત માત્ર એ કરતા નથી. આ પણ સમ્યક દ્રષ્ટિ કિંચિત માત્ર સ્વપ્નમાં પણ પરિણામનું કરતું તો એને ભાસતું નથી. હરિયન જો કરતા નથી ને જ્ઞાતા છે, તો હરિયંતના દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણતા એનામાં પણ જ્ઞાતા પણ વ્યાપક છે. તો હું એ ત્રણેયમાં મારામાં જ્ઞાતા છે, કર્મ મારામાં સ્વભાવમાં, એમ જાણીને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આપતા એને અનુભવ થાય. છેલ્લું છે, પોતાનો પક્ષ છોડવાની જરૂર છે. પક્ષ એટલે પકડ, પક્ષ એટલે પકડ. જેટલું પોતે માની બેઠો છે એને ગાળો થઈ જવો જોઈએ. જ્ઞાનીના યોગમાં એ ગાળો થઈ જાય, નરમ એટલો બધો કે હે ગુરુદેવ, આપ ફરમાવો છો એ પરમ સત્ય છે, હું આજે મારી મિથ્યા બુદ્ધિને છોડી દઉં છું. એટલો અર્પણતા જ્યારે એને આવે ત્યારે એનું કામ થાય. ચાર ગતિ બરાબર, ચાર કષાય આઠ આવ્યા. પછી સ્ત્રીલિંગ પુરલિંગ અને નપુંસકલિંગ એ આવી ગયું બધું, એ પછી આવી ગયા અઢારે. પછી પારિણામિક ભાવના ત્રણ ભેદ આવી ગયા બરાબર, ભવ્યતો ભાવને ભવ્યતો હોય છે અને અભવ્ય ભાવને અભવ્ય પારિણામિક હોય. આ રીતે પાંચ ભાવોનું કથન કર્યું. પાંચ ભાવો મધ્યે ક્ષાયિક ભાવ કાર્ય સમયસાર સ્વરૂપ છે. પૂર્ણ પ્રગટતા પર્યાય થાય કેવળ જ્ઞાનની ત્યારે એને કાર્ય સમયસાર કહેવાય. દ્રવ્યને કારણ સમયસાર અને કાર્ય પ્રગટ થયું કેવળ જ્ઞાનનું એને કાર્ય સમયસાર કહેવાય. એમ તે ક્ષાયિક ભાવ ત્રિલોકમાં ત્રણ લોકમાં પ્રક્ષોભ હેતુભૂત નીચે પ્રક્ષોભ ખળભળાટ તીર્થંકરના જન્મ કલ્યાણ આદિ પ્રસંગે ત્રણેય લોકમાં આનંદમય ખળભળાટ થાય છે. જ્યારે તીર્થંકર ભગવાનનું જન્મ કલ્યાણક આદિ પાંચ કલ્યાણ થાય છે જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ ત્યારે ત્યારે એ ત્રણેય લોકની અંદર એ રીતે આનંદનો ખળભળાટ થાય છે. એટલે પ્રત્યેક જીવને થોડીક શાંતિનું વેદન આવી જાય છે, એને ખબર નથી, પણ એ પળ એવી આવે છે કે બધા જીવોને એ વખતે થોડોક શાંતિનું વેદન થઈ જાય છે બધા જીવોને.
પ્રભાવ કેવો પડે, એમનો પ્રભાવ
એવો યોગાનુયોગ બને છે. કહેવાય કે એનો પ્રભાવ છે, પણ ત્યાં એવું થાય છે ત્યારે અહીંયા એવું બને છે. એટલે મહાપુણશાળી ધર્માત્મા જે તીર્થંકર પરમાત્મા, એના જેવું તો કોઈ પુણ્ય જગતમાં છે નહીં. ચક્રવર્તીનું પુણ્યના હિસાબમાં નહીં, તીર્થંકર પ્રકૃતિ છે પુણ્યની, એ ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય તીર્થંકર પરમાત્માને હોય. જયારે એ જન્મ થાય છે, હજી જન્મ થાય બાળક, જન્મો જ્યાં જન્મો ત્યાં આખા વિશ્વમાં શાંતિનું મોજું ફેલાઈ જાય છે. ક્ષણભર આખા વિશ્વમાં નરકમાં નિગોદમાં નિગોદિયા જીવને ત્રણ લોક લીધો ને, ત્રણ લોકમાં આનંદમય ખળભળાટ થાય છે. આમ શાંતિનો શેડો વયો જાય, આમ શાંતિનો શેડો વયો જાય.
એટલે દરેક જીવની
આકુળતામાં ખબર પડે કે આ આકુળતા એવું કુદરતી તીર્થંકર પરમાત્માની શું વાત કરે. પ્રક્ષોભના હેતુ તીર્થંકર પ્રણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને તેમજ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને અથવા સિદ્ધ ભગવાનને હોય છે. શું આ ક્ષાયિક ભાવ કાર્ય સમયસાર કેવળ જ્ઞાન એમ. ઔદયિક ઔપશ્રમિક અને ક્ષાયક્ષમિક ભાવો સંસારીઓને જોય છે, મુક્ત જીવોને નહીં. સંસારી અને મુક્ત બેના વિભાગ પાડી નાખ્યા. મુક્ત જીવને કેવળ જ્ઞાન આદિ કાર્ય સમયસાર હોય છે. એને પારણામિક ભાવની સાથે એક ભાવ ક્ષાયિક ભાવ હોય છે, એટલે બે ભાવ હોય છે એને. એની પાસે બે ભાવ, સિદ્ધ ભગવાનની પાસે બે ભાવ છે. અને ઔદયિક ઔપશ્રમિક ક્ષાયક્ષમિક ભાવ સંસારીનો હોય છે. હવે આમાં અરિયંતને પણ ઔદયિક ભાવ તો છે અસિદ્ધત્વનો, ઉપર આવી ગયો ઔદયિક ભાવ, પણ એને ક્ષાયિક ભાવ તો હોય એને હોય એમ. પૂર્વોક્ત ચાર ભાવો જો મહત્વની વાત આવી. પૂર્વોક્ત ચાર ભાવો શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય બધી ચારે ભાવ લઈ લેવા, ઉદય ઉપશમ ક્ષય ઉપશમ ભાવો આવરણ સંયુક્ત હોવાથી આવરણ સહિત. હવે ક્ષાયિક ભાવમાં તો આવરણ નથી, એનું તો આવરણ છૂટી ગયું છે, એને આવરણ નથી. છતાં ક્ષાયિક ભાવને પણ આવરણ સહિત કેમ કહ્યું? કેમ કે આવરણના અભાવની અપેક્ષા રાખે છે, માટે આવરણ સંયુક્ત કહેવાય. સદભાવ સંબંધ અને અભાવ સંબંધ, આ એક મહત્વની વાત છે. કે ક્ષાયિક ભાવને આવરણ હોય કે આવરણ ન હોય, તો પણ આવરણ સંયુક્ત કેમ કહેવાય ચારે ભાવો? કે આવરણ પેલા હતું અને આવરણ હવે ખસી ગયું, માટે ખસી ગયું અભાવ થયો એની અપેક્ષા આવી, માટે એને આવરણ સંયુક્ત કહીએ છીએ. બોલો, પારિણામિક ભાવ છે એ આવરણ સંયુક્ત નથી. કોઈ કહે અપેક્ષા લાગુ પડે, સમજ્યા? એટલે પર્યાય દ્રષ્ટિ છોડવા માટે અધિકાર ઊંચામાં ઊંચો છે. એમ તમને એ ક્ષાયિક ભાવ પણ આવરણ સંયુક્ત લાગે એટલે તમને એમાં આત્મબુદ્ધિ ન થાય. આહા નહીં, આહા તો દ્રવ્યમાં આવવું જોઈએ. હોવાથી મુક્તિનું કારણ નથી. એ ચારે ભાવો મુક્તિનું કારણ નથી, એનો આશ્રય લેતા મોક્ષ પ્રગટ નહીં થાય. આશ્રયનો નિષેધ કરે છે. ત્રિકાળ નિરુપાધિ, જો ત્રણેય કાળ જેમાં ઉપાધિ નથી એવું જેનું સ્વરૂપ છે, એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવની પારિણામિક ભાવની ભાવનાથી. ઓલી ચાર ભાવ ભાવના કરવા યોગ્ય નથી, પણ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષો વર્તમાન કાળે જાય છે, ભવિષ્યકાળે જશે અને ભૂતકાળે જતા. એક પરમ પારિણામિક ભાવનું ધ્યાન કરનારો જીવ વર્તમાન કાળમાં મોક્ષ જાય છે, ભાવિ કાળમાં મોક્ષ જશે, ભૂતકાળમાં ગયા હતા. એક ધ્રુવ ધ્યાન કર, એક તું ધ્રુવ પરમાત્મા હું શુદ્ધ છું એમાં જામી જા. ત્રિકાળ શુદ્ધ હો, હું શુદ્ધ ભાવ અધિકાર છે ને, હું શુદ્ધ છું એમાં તારા ઉપયોગને લગાવી દેવા. તારા શુદ્ધાત્મામાં તારા વર્તમાન ઉપયોગ જે બાર ભમે છે એને બહારથી સંકેલીને ઉપયોગને અંદરમાં અશેષપણે અંતર્મુખ થઈ જા. કાંઈ પણ બાકી રાખ્યા સિવાય થોડો પણ ઉપયોગ બહારને થોડો અંદર નહીં, સંપૂર્ણપણે ઉપયોગને અંતર્મુખ કરી અને શુદ્ધ ભાવ એટલે શુદ્ધાત્મામાં એમાં લગાવી દે ઉપયોગને. બસ તો પ્રથમ સમ્યક દર્શન, વિશેષ લગાવે તો ચારિત્ર, વિશેષ સ્થિરતા થાય તો શુક્લ ધ્યાન, એનું ફળ કેવું જ્ઞાન. છે જ નહીં પણ બધું મફત ના, હવે ક્યાં લેવા દેવા તમારે? શું રાજેશની હારે લેવા દેવા? કાંઈ લેવા દેવાની શેરે સિભાડે કાંઈ સંબંધ નથી. તમારે શું રાજેશની હારે લેવા દેવા? ઉતારવી પડશે, પણ સુખી થવું હોય તો ઉતારવી. જો સુખી થવું હોય એની માટે વાત છે ને. કાંઈ સંબંધ નથી, કાંઈ હરામ જો રાજુ એનો હોય તો, એનો દેહ એનો નથી તો રાજુ ક્યાંથી હોય એનો? હવે આ પરિણામ પણ આત્માના નથી, કેમ કે પરિણામનો નાસ્તી છે આત્મામાં. પરિણામમાં આત્મબુદ્ધિ છોડાવે છે, પરિણામ તારાની, તારામાં થતા પરિણામ તારાની. તો આપણી બહાર જે આ પરિણામ થાય એના તો દેહના પરિણામ તો ક્યાંથી આત્મા? આ બાપાનો દીકરો પંકજ બાપાનો દીકરો જ નથી, આ ખોટી વાત છે. એટલે જૂઠું શું કહેવાય? જૂઠું જયારે તમને શબ્દ લાગશે ને ત્યારે મોં છૂટશે ના પ્રત્યે, કોઈ મોં નહીં છૂટે. એ સંસારી છે ને, એમ એટલો વ્યવહાર તો દીકરાની હારે હોય ને. અરે ક્યાં વ્યવહાર, વ્યવહારનો નિષેધ કર તો નિશ્ચય આત્મા આવશે.
મારો હોય તો એના ઘડીકમાં પરિણામ જુદા થાય, ઘડીકનું પરિણામ જુદા થાય, એ કેમ થાય?
કેમ થાય? માટે તમારી વસ્તુ કઈ છે નહીં, તમારું તો એ જ્ઞાન જ્ઞાયક ભાવ એ તમારી ચીજ છે, એનું ધ્યાન કરો તમે. એમ કે છે કે ભૂતકાળમાં જેને સિદ્ધતા થઈ વર્તમાનમાં મોક્ષ જાય છે ને ભાવિકાળે મોક્ષ જશે, એનું ટોટલ મેળો. કે ત્રણેય કાળ જયારે જયારે આત્મસિદ્ધ થાય છે, દશાને પામે છે, ત્યારે પંચમ ભાવની ભાવના કરે છે. આત્મ ભાવના ભાવતા લહે જીવ કેવળ જ્ઞાનીયા. પંચમ ભાવની ભાવના, શુદ્ધ ભાવની ભાવના, હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, બસ એ સાચી વાત છે. ટોટલ માર્યો કે ત્રણેય કાળમાં નિયમ માંધો. વર્તમાન કાળમાં જે સિદ્ધ થાય છે ભૂતકાળમાં થયા અને ભાવિકાળે થશે ભવિષ્યકાળની ખબર એને પડી ગઈ. એક જ નિયમ છે કે શુદ્ધાત્માનું અવલંબન લેતા એની ભાવના એટલે એકાગ્રતા, શુદ્ધાત્માની ભાવના એટલે ઉપયોગને એમાં જોડી દેવો અને એકાગ્રપણે એમાં ને એમાં ઉપયોગને ટકાવવો. એમ જેટલી સ્થિરતા એટલી ચારિત્ર.
પ્રમાણથી બહાર જવું નહીં, આ પરદ્રવ્યને જોવું અને પ્રમાણમાં રોકાવું નહીં, આ રોકાવું.
હા, પર્યાયો છે એમાં રોકાવાની ના પાડે છે કે પર્યાય તાળવા નથી. એ બધા આવરણ સંયુક્ત ભાવો છે. તું સમ્યક દર્શનની ભાવનામાં ક્યાં પડ્યો? તો આત્માની ભાવના કરની સમ્યક દર્શન પ્રગટ કરવું છે ને, તો કરતા બુદ્ધિ થઈ ગઈ.
વારંવાર વિશેષમાં લઈ ગયા, વારંવાર પરિણામ વિશેષ બાજુ
આ બે શબ્દમાં આવી જાય. પ્રમાણમાં રોકાવું નહીં ને પ્રમાણથી બાઈને જવું નહીં.
એક લોરી બસ. તમારે જોવાનું સ્થાન શ્રદ્ધાનું, જ્ઞાનનું અને ચારિત્રનું સ્થાન એક જ શુદ્ધાત્મા, બીજો ક્યાંય નહીં. તમારી આખી પરિણતિને શુદ્ધાત્મામાં જોડી દો, જરાક પણ બહાર જવા દો, માં શું આપણે કામ છે. અલૌકિક ગુરુદેવે આજે મંત્ર કાઢીને બહાર આપ્યો, લાયક જીવનું કામ થઈ જશે. કેમ કે એમ છે, નિયમ એવો છે કે જ્યારે જ્યારે કોઈ જ્ઞાની અને એમાંય પણ આ ગુરુતત્વ પાકે, સામાન્ય જ્ઞાની જુદી વાત છે ને આ ગુરુતત્વ સમજી ગયા, અને એ જ્યારે ગુરુતત્વ પાકે અને એની દેશના લબ્ધી છૂટે સમજી ગયા, ત્યારે એક કરતા વધારે જીવ અલ્પકાળમાં મોક્ષ જવા વાળો હોય. ભલે સમ્યક દર્શન અત્યારે કોઈને થાય ને કોઈને ન થાય, પછી થાય, પણ મોક્ષગામી જે ગુણા હોય એની સભામાં 400,000 જે એના અનુયાયી છે અત્યારે, એમાં નિકટભવી જીવો હોય એવો યોગાનુયોગ થઈ જાય. સમજી ગયા? જ્યારે તીર્થંકર ની વાણી છૂટે છે ને, હજારો લાખો જીવ સમ્યક પામી જાય, હજારો લાખો જીવ સમ્યક દર્શન પામે, ઓછા નહીં. એમ આ પુરુષ જે પાયકો ઘણા જીવો નિકટભવી હોય. સમજી ગયા? નિકટભવી એને ખબર ન હોય, એ જીવને ખબર ન હોય, અત્યારે એનું સ્થૂળ મિથ્યાતો હોય, પણ હોય નિકટભવી, એનો પોલટો થઈ જાય પછી ક્રમે ક્રમે. સમજી ગયા? નિકટભવી હોય ઘણા જીવો, એક કરતા વધારે. નિકટભવી એટલે શું? અલ્પકાળમાં જેનો મોક્ષ થવાનો છે, હવે એને અનંત કાળ સુધી રખડવાનું હવે છે નહીં.
અનંત કાળનો જે સંસાર છે એ કપાઈ
જાય, એને અલ્પકાળમાં એની મુક્તિ થવાની. કોઈની બે ભાવ, કોઈને પાંચ, કોઈને 7-8, કોઈને 15, કોઈને 20, 25-50, પણ સંખ્યામાં આવી ગયો. સંખ્યામાં અસંખ્ય નહીં ભાવ થાય, સંખ્ય થોડા ભાવ, એને નિકટભવી કહેવાય. અને 2-4-5 ભાવમાં જાય એને અતિ નિકટ કહેવાય, અતિ આસન કહેવાય. એકાદ 2-5 ભાવમાં જાય એને અતિ આસન, સમીપગામી. આસન ભવ્ય અને અતિ આસન, એમ ગુરુદેવના સમાગમમાં આવનારા જીવોમાં અતિ આસન ભવ્ય જીવો છે અને આસન ભવ્ય જીવો પણ છે, અને દુર્ભવી જીવ તો હોય જ. એ તો હોય, તો આખી આ સમાજ છે મોટો.
ક્યાંય
રોકાવ, તમારા પરિણામની સામે જોવાનું તમે બંધ કરો. આ કોણ કહી શકે? દિગંબર આચાર્ય સિવાય અને એને ખોલીને ગુરુદેવ સિવાય કોની તાકાત છે કે તારા પરિણામને જોવાનું બંધ કરી દે? બીજાને જોવાનું તો રાજુની હામે તો જોવાનું છે જ નહીં, તો પ્રમાણની બહાર જવાનું જ નથી. પણ પ્રમાણમાં પણ પર્યાયને જોવાનું બંધ કર અને દ્રવ્ય સ્વભાવને પરમાત્માને જોઈ લે. આ કોની તાકાત છે? જોરદાર એક ઇન્જેક્શન બેડો પાર એક જ ઇન્જેક્શન ગુરુ આપે ને, સંસાર પરિત થઈ જાય. પણ પ્રમાણની બહાર તો તમારું ક્ષેત્ર જ નથી ને, તમે તમારા ક્ષેત્રની બહાર જવાનો કોઈ અર્થ નથી, તમારા ક્ષેત્રની મર્યાદાની બહાર જવાનો પ્રશ્ન જ નથી. તમે કઈ કરી તો શકતા નથી, પછી શું કામ મફતની આપણે માથા ઉભળવી કે આ જીવાઓ ને આ જીવાઓ ના સમજે છે, નથી સમજતો ને મૂકણે માથા કૂટ, એને જોવાનું બંધ કરી દે ને. હા હા, તને એને જોવાથી જ્ઞાને થતું નથી ને સુખે થતું નથી. ખરેખર તારા જ્ઞાન નો વિષય જ નથી. ખરેખર જો જોવામાં આવે તો જ્ઞાન નો વિષય નથી, પ્રમાણ જ્ઞાન નો વિષય દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અને શુદ્ધ નય નો વિષય શુદ્ધાત્મા એક જ છે બસ. તારા જ્ઞાન ને ક્યાં બહાર ફેરવી નાખે, અંદર લે. રખડું છે ત્યારે એમ કહ્યું છે કે પર પદાર્થ ને જાણતા તને સુખ પણ થતું નથી અને તને જ્ઞાન પણ થતું નથી. હવે તો પાછો ફેર કાંઈ લાભ નથી. જો સુખ ન થતો હોય તો કાંઈ નહીં, પણ પરને જાણતા જ્ઞાન થતું હોય તો ભલે પરને જાણીએ, પણ ના પાડે કે પરને જાણતા જ્ઞાન થાય જ નહીં. પણ હું પણ હું એમ કહું છું, તમે બીજાને અમે જુઓ તમને કાંઈ લાભ નથી. રાજુ એના બાપુજી સામે જોયે તો એને જ્ઞાન ન થાય, એના બાપુજી રાજીવ ના અમે જોયે તો જ્ઞાન ન થાય.
સમય બગાડવાની,
હા પછી સમય શું કામ બગાડવો, એવું આવું હોય ને તો વારંવાર જતો બહાર ઉપયોગ છે ને એને અંદર વાળવાની એક પ્રેક્ટિસ થઈ જાય. આ પ્રેક્ટિસ ની જરૂર છે, આ વિચાર કરવો કે મારું જ્ઞાન બીજે જાય છે તો મને જ્ઞાન તો થતું નથી. રોટલીને જાણતા મને જ્ઞાન નથી થતું, રોટલીને જાણવા માટે રોકાવું શું કામ? મોટરને જાણતા મને જ્ઞાન થતું નથી તો મોટરને જાણવા માટે રોકાવું શું કામ? ભૂલ જાય છે જ્ઞાન, અનાદિકાળની ઓલી છે ને આદત, ભૂલ જાય છે. પણ જો આ ખ્યાલમાં હોય ને તો તમને મળે વાળવાનું, હા હા અંદર બસ અંદર વળવા માંડે, નિષેધ થઈ ગયો. હા છે, વાર છે. અથવા 42 42 છઉ ગતિ ભ્રમણ નહીં, જન્મ મરણ ન રોગ શોક જરા નહીં, કુળ યોનિ કે જેવ સ્થાન માર્ગણ સ્થાન જીવને છે નહીં. જીવને ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ નથી, ચાર ગતિમાં જીવ ભમતો જ નથી. એ વાત જ ખોટી છે, વ્યવહાર નહીં ની વાત છે. નિશ્ચય ને ભમતો જ
નથી.
જીવને ચાર ગતિના ભવોમાં ભ્રમણ નથી. ચાર ગતિમાં ભ્રમણ કરે છે નાનાદિકાળનો, 84 લાખ યોનિમાં જન્મે છે મરે છે. ભાઈ વ્યવહારની નું કથન છે, એને ગૌણ કર, એને મુખ્ય કરમા, એને ગૌણ કરીને નિશ્ચયની કથનથી જે આચાર્ય ભગવાન અનુભવી પુરુષ કહે છે કે તારામાં ચાર ગતિનું પરિભ્રમણ તારા સ્વભાવમાં નથી. આ હા હા, એ આત્મા જન્મતો નથી, આત્મા વૃદ્ધ થતો નથી ને આત્મા મરણ થતો નથી. આત્માનો આત્માને રોગ થતો નથી ને આત્માને શોક થતો નથી. આત્માને કોઈ કુળ યોની જીવ સ્થાનો કે માર્ગના સ્થાનો નથી. ટીકા, શુદ્ધ નિશ્ચય નહીં જોયું, ઓલા વ્યવહાર નહીં બધું છે જાણવા યોગ, પણ એનો આશ્રય કરતા આત્મલાભ થતો નથી. મારે તો મારા આત્માનો લાભ કરવો છે તો શુદ્ધ નિશ્ચય નહીં. કેમ કે તે શુદ્ધ નિશ્ચય નહીં છે, એ દ્રવ્યના સ્વભાવને અવલંબીને પ્રવર્તતો હોવાથી બીજાના ભાવને બીજાનો જરા પણ કહેતો નથી પણ નિષેધ કરે છે, અને વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે, માટે તે અસત્યાર્થને અભૂતાર છે. એની વાત સાચી માનવા જેવી નથી. જાણવા યોગ છે પણ આદરવા યોગ નથી. વ્યવહાર જાણવા યોગ છે બસ. શુદ્ધ નિશ્ચય નહીં શુદ્ધ જીવને, જો શુદ્ધ જીવને શુદ્ધ નિશ્ચય નહીં શુદ્ધ જીવને શુદ્ધભાવ અધિકાર. પણ શુદ્ધ આત્મા જ શુદ્ધ છે એ જ શ્રદ્ધામાં આવતું નથી. આત્મા અશુદ્ધ જ છે, અશુદ્ધ જ છે એવી શ્રદ્ધા અનાદિકાળની છે, અને જ્યારે અશુદ્ધતા છે એની શ્રદ્ધામાં, અને એ એ દુઃખને વેદી રહ્યો છે, રાગને દુઃખને વેદે છે, ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે તું તો શુદ્ધ છો, તું અશુદ્ધ થયો જ નથી ને, અશુદ્ધ થવું એ તારો સ્વભાવ જ નથી ને. એ અશુદ્ધતા તો બીજા તત્વની છે, તારા તત્વની અશુદ્ધતા છે જ નહીં. તું બીજાને આત્મા માની રહ્યો છો. આ મોટી ભૂલ છે, આ કઈ સાધારણ ભૂલ નથી, સમજી ગયા? આ સંસારનું બીજ છે, મિથ્યાત્વ છે. પર્યાયથી આત્માને જોયા કરે છે. પર્યાયમાં તો અશુદ્ધતા છે, અનાદિની છે. સંસાર અવસ્થામાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે. પર્યાયથી જોશે તો અશુદ્ધતા જ માલુમ પડશે. પણ પર્યાયથી જોતા એને આ હા 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 અશુદ્ધતા દેખાશે અને અશુદ્ધતામાં અહમબુદ્ધિ થશે અને ફરીને પર્યાયમાં અશુદ્ધતા એવા કરશે. બુદ્ધાની વાત કહું છું, હું અશુદ્ધ છું એવા શ્રદ્ધા જ્ઞાનના પરિણમનમાં ફરીને સમયે અશુદ્ધતા જ આવશે. હવે અશુદ્ધતા પર્યાયમાં છે એને સર્વજ્ઞ ભગવાન કહે છે, ગૌણ કર, એનું લક્ષ છોડી દે, એનું લક્ષ છોડી દે. તારામાં અશુદ્ધતા જ નથી, તું તો શુદ્ધ છો. આ પડખે જો, એકવાર આ પડખે આવીને જો. અમે જોયું છે, પ્રત્યક્ષ જોઈને કહી છી, અમે અમારા આત્માને શુદ્ધ જોયો છે. એનાથી અમે એમ જાણીએ છીએ કે જગતના બધા આત્માઓ શુદ્ધ છે. અમારે એક આત્માને અમે શુદ્ધપણે જાણ્યો તો અમારી જાતને નાતના બધા આત્માઓ બધા તમે શુદ્ધ જ છો જા. અને તમે શુદ્ધની શ્રદ્ધા કરો અને શુદ્ધનું જ્ઞાન જ્યાં કરશો ત્યાં પછી પર્યાયમાં શુદ્ધતા જ પ્રગટ થશે. અશુદ્ધતાના લક્ષે એનાથી અમે એમ જાણીએ છીએ કે જગતના બધા આત્માઓ શુદ્ધ છે. અમારે એક આત્માને અમે શુદ્ધપણે જાણ્યો તો અમારી જાતને નાતના બધા આત્માઓ બધા તમે શુદ્ધ જ છો જા. અને તમે શુદ્ધની શ્રદ્ધા કરો અને શુદ્ધનું જ્ઞાન જ્યાં કરશો ત્યાં પછી પર્યાયમાં શુદ્ધતા જ પ્રગટ થશે. અશુદ્ધતાના લક્ષે અશુદ્ધતાનો પ્રવાહ આવતો હતો અને જ્યાં શુદ્ધતાનું લક્ષ કર્યું, શ્રદ્ધાને જ્ઞાન થયું એનું, પરમાત્માનું, હું તો શુદ્ધ છું, ત્યાં પ્રવાહ બદલી ગયો. શુદ્ધનો પ્રવાહ પર્યાયમાં આવી ગયો. અંશે થોડો, સમજી ગયા? જેટલી શ્રદ્ધાને જ્ઞાન થયું, જેટલી સ્થિરતા છે એટલે અંશે શુદ્ધતા પ્રગટ થઈ ગઈ. હવે જયારે એને શુદ્ધના લક્ષે શુદ્ધતાને આનંદ પ્રગટ થયો પછી વિશેષ ને વિશેષ એમાં એકાગ્ર થયા કરે છે. એકાગ્ર થતા પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ જાય. આ ભૂલ છે, આખું વિશ્વ આમાં ભૂલ્યું છે, સમજી ગયા? અને મારી સામે તો આવું બહુ આવ્યા કરે ને કે તમે આ એક જ વાત કરો છો, બીજી વાત કરતા નથી. અરે બીજી વાત તો તમે સાંભળી અનાદિ કાળથી, આ એક વાત સાંભળી નથી. અને જ્ઞાનીઓને અટાણે ઉમળકો આવ્યો છે તમને દેવાનો, તમે શુદ્ધ છો એમ કહેવાનો એને ભાવ આવ્યો છો. અત્યારે તમે એમ કહો કે પર્યાયમાં તો અશુદ્ધતા ખરી ને, પર્યાય. અરે યાદ કરો માં અટાણે ભાઈ, અટાણે લગ્નના ગીત ગવાના હોય, અટાણે આ મરણ નથી. રામ બોલો ભાઈ, રામ શોભે નહીં. આત્મા પર્યાય અશુદ્ધ છે એ વાત તને અત્યારે શોભતી નથી. દ્રવ્ય શુદ્ધ છે એ વાત કેવી છે જ્ઞાનીઓને? તું પણ એને અપનાવી લે ઓલી વાત, યાદ કરમાં અને એને યાદ દેવરાયમાં. જ્ઞાનીને યાદ દેવરાયમાં, કેમ કે જ્ઞાનીને તો ખબર છે તું દોઢ દાપણ થઈ રહ્યો છો. જ્ઞાનીને સામે કે સાહેબ આપ દ્રવ્ય શુદ્ધ કહો છો પણ સંસારી જીવ પર્યાય તો અશુદ્ધ છે કે નહીં? તો જ્ઞાની કે છે કે દોઢ આવ્યો થામાં અમને બધી ખબર છે તો અમને યાદ શું કામ કરાવે? કેમ કે એને હું જોતું નથી શુદ્ધનું, એને શુદ્ધ છું એ જતું નથી, બેસતું નથી. એટલે પોતાની માન્યતા જ્ઞાનીની પાસે પણ રજૂ કરે. એમાં ને એમાં જેવો રહી ગયા રહી જાય છે.
એક નંબરની સત્ય વાત, 100% સત્ય વાત એમ જ છે.
તું સ્વીકાર કરી લે ને પ્રભુ, હા પાડી દે કે હું પરમાત્મા આપ કયો છું ને હું વર્તમાનમાં શુદ્ધ ત્રણેક શુદ્ધ છું. પોતાના અભિપ્રાયને જ્ઞાની પાસે આગળ કરે, જેની પાસે સમજવા જાય છે આગળ કરે છે. પ્રભુ આપ કયો છો? દ્રવ્ય દ્રષ્ટિ તો શુદ્ધ છે બરાબર છે, પણ શાસ્ત્રમાં આવે છે કે પર્યાય દ્રષ્ટિએ પર્યાય અપેક્ષાએ સંસારી જીવ સિદ્ધ જેવું શુદ્ધ પર્યાય થઈ નથી. માટે પર્યાય અપેક્ષાએ તો આત્મા અશુદ્ધ છે. આહા જો છે ઓલા ગુરુ સમજી જાય કે લાયકાત લાયક જ નથી. ખરેખર તો ત્યાં સુધી કહ્યું કે આ સાંભળવા લાયક નથી. એવો પાઠ છે, એવો પાઠ છે કે જે જીવ વ્યવહારનું અવલંબન લઈ લે છે, વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવે છે અને વ્યવહારને પકડે છે, એ દેશના લબ્ધિ નાસ્તી, દેશના લબ્ધિને સાંભળવા લાયક નથી. એમ તને કહ્યું કે આ બિલાડી ચટાપટા વાળી છે, એના જેવો દીપડો હોય છે. એના જેવો એટલે કે એનો ઘાટ બતાવ્યો, ઘાટ બતાવ્યો કે દીપડો આના જેવો. એટલે દીપડો આના જેવો તો દીપડો જુદો ને બિલાડી જુદી બે થઈ ગઈ ને. દીપડો આના જેવો જો એમ કહ્યું હોય કે જો આ દીપડો તો બરાબર. સમજવાની એવી વાત છે, સમજવાની એવી વાત છે, આ દીપડો તો બરાબર છે. પણ જ્ઞાનીઓ એમ કે છે કે આ દીપડો ક્યાં કે છે, આના જેવો ઘાટ વાળો ચટાપાટ વાળો દીપડો હોય તો આના દ્વારા એને દીપડાનું દર્શન કરાવવું છે. હવે ઓલો માની લીધું કે આ દીપડો, તો કે તું વ્યવહારને પકડી લીધો, જા સાંભળવા લાયક નથી. બહુ ભાઈ પર્યાય ને તો તમે યાદ કર્યા કરશો વારંવાર કે પર્યાયમાં દુઃખ છે, ચાર ગતિના દુઃખો ભોગવે છે આ તે. એને હવે જે એને બેઠું છે એ તમે યાદ ન કરાવો, એને જે નવું કઈ સમજવું છે એને આપો તમે. ઓલો તો અનુભૂતિ સિદ્ધ છે, આખો દિવસ આ કુર્તા ને ગધા મજૂરી, અભ્યાસ ખૂબ છે, આ ઓલા ખોખા લઈને આ નાખા આખો આઠ આઠ કલાક, સમજી ગયા, આ કુર્તા આ કુર્તા દુઃખ એ તો મજૂરી કરી. હવે એને એમ કહેવાય કે ના તમે પર્યાય અપેક્ષા દુઃખી છો એમ કહેવાય? એને તો અનુભવ છે, એ તો જાણે છે. જે જાણે છે એ જ્ઞાની ને જણાવવું નથી, જે એના લક્ષમાં નથી એવું સ્વરૂપ એને કેવું છે, સત્ય વસ્તુ બતાવવી છે.
ઓલું વર્ણન કરવાની જરૂર નથી,
કેમ કે તો અનુભવ સિદ્ધ છે. સંસારી ને બધા દુઃખી છે, કોઈ કોઈ અપેક્ષા એ, કોઈ કઈ અપેક્ષા એ, કોઈ દીકરાના લગ્ન કર્યા ને વિયોગ્યો ને કોઈ દીકરાને બહુ પછી છૂટાછેડા થયા ને કોઈનું કઈ ને કોઈનું કામ ને કોઈ બીમારી ને કોઈ આમ ને તેમ ને ચેલા જ કરે, કઈ ને કઈ થોડી જાગી તો ઉપાધિ બધાને હોય જ. પણ એ છે એનો સ્વીકાર કરી લીધો. એક મિનિટ નું કામ છે, એક મિનિટ નું કામ છે કે અનાદિ કાળ થી પ્રભુ હું પર્યાય અપેક્ષા એ પર્યાય દ્રષ્ટિથી પરને પોતાનું માનીને દુઃખી થયો છું. હવે તમે મને દુઃખનું સ્મરણ કરાવો, માં મને દુઃખી તો છું અને મને દુઃખનું સ્મરણ કરાવો, માં પ્રભુ આ દુઃખના નાશનો ઉપાય મને બતાવો, કે તારામાં દુઃખ નથી એવા શુદ્ધ આત્માનું શરણ લે તો દુઃખનો અભાવ થઈ જશે. તું તો સુખનો સાગર છો પરમાર અત્યારે. આ શુદ્ધ ભાવ અધિકાર જ ઊંચો છે, શુદ્ધ ભાવ અધિકાર જ ઊંચો છે. સમય
બગાડ
કમો છે, વેફી નાખવાનું છે કારણ વગર. હું આપણે કામ છે પર પદાર્થ ને પર જીવ નું એનામાં આપણે શું લેવા દેવા? કઈ પાર્ટનરશીપ ડીડ નથી આપણે લેવા દેવા. એ છે પાર્ટનરશીપ ડીડ કઈ? તમારા આજુબાજુ વાળો દુકાન વાળો કઈ નુકસાન કરતો હોય તો તમને ડેબિટ નોટ આવે છે? કોઈ નથી આવતી, કેમ કે ભાગીદાર નથી તમે. એમ બીજા જીવોની આરે તમારે ક્યાં ભાગીદારી છે કે તમને નફો નુકસાન નો ભાગ આવે? આવે? હા હા, કઈ ના આવે બિલકુલ. સૌ સૌના ભાવે પરણમે છે, સૌ સૌના ભાવના ફળ આવે છે. મિથ્યા દર્શન ના એના ફળ આવશે, સમ્યક દર્શન થશે તો એના સારા ફળ આવશે. બસ આપણે શું લેવા દેવા? એમાં હું પણ બસ
તારામાંથી બધું કાઢી નાખ થઈ ગયો
તો વાત છે. થઈ ગયું છે કેમ? ચૌ ગતિ ભ્રમણ નહીં, જન્મ મરણ ન રોગ શોક જરા નહીં, કુળ યૌવની કે જેવ સ્થાન માર્ગ સ્થાન જીવને છે નહીં. એનો અનિવાર્થ જીવને ચાર ગતિના ભાવમાં પરિભ્રમણ નથી, જીવને જન્મ નથી, જીવને જરા નથી, જીવને મરણ નથી, જીવને રોગ નથી, જીવને શોક નથી. જીવને કુળ નથી, યોની નથી, જીવને જીવ સ્થાનો અને માર્ગના સ્થાનો પણ જીવને નથી. ટીકા. શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ જીવને. આ એક શરત. વ્યવહારને જોવામાં આવે તો આ બધું જીવને છે. આ બધા ભાવો, આ બધા પરિણામો જીવને છે, પર્યાયમાં છે, પર્યાયને છે. પણ પર્યાયને ગૌણ કરીને એક બીજું પડખું છે, એ બીજા પડખાને વ્યવહારને વિષય કરી શકતી નથી. પણ એની પ્રતિપક્ષ એક નિશ્ચય નહીં છે, બીજું એક જ્ઞાનનું પડખું છે. જેમ આત્મામાં બે પડખા સામાન્ય વિશેષ છે, બે પડખા હોવાથી બેને જાણનારી, બે નહીં પણ ભગવાને જોઈ, સામાન્યને જોનારી શુદ્ધ નિશ્ચય નહીં છે, અને વિશેષને પર્યાયને જોનારી વ્યવહાર નહીં છે. ઉપરના બધા બોલો જે કયા એ વ્યવહારને જોવામાં આવે તો ચાર ગતિમાં ભ્રમણ પણ છે, જન્મ જરા મરણ પણ છે, રોગ અને શોક પણ છે, કુળ યોની જીવ સ્થાનો માર્ગના સ્થાનો બધું વ્યવહારને જોવામાં આવે. એટલે વ્યવહાર નહીંનો જે વિષય છે એ પર્યાયને વિષય કરે છે, પર્યાયનું જ્ઞાન કરાવે છે, વ્યવહાર નહીં. તો વ્યવહાર નહીંથી જોવામાં આવે તો બધું છે, પણ અનાદિકાળથી જીવને વ્યવહારની વાત સાંભળી છે અને વ્યવહારનો પક્ષ એણે કર્યો છે, પણ નિશ્ચયની વાત ખરેખર એને સાંભળી નથી, એને ખરેખર એણે પક્ષ કર્યો નથી. એટલે આચાર્ય ભગવાનને કરુણા આવી કે જગતના જીવને મૂળ સ્વરૂપ આત્માનું બતાવો. એટલે ટીકાકાર કહે છે કે શુદ્ધ નિશ્ચય નહીં, એ શરત કે ત્રિકાળ સામાન્ય સ્વભાવને વિષય કરનારું અંતર્મુખ જ્ઞાન એ નહીં જોવામાં આવે તો શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય નથી, એમ અહીં આ ગાથામાં કહ્યું છે. હવે એનો વિસ્તાર કરે છે. ગતિનું ભ્રમણ નથી એનું કારણ આપે છે. દ્રવ્ય કર્મ